હચકીએલ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 41. પછી તે મને પવિત્ર સ્થાનમાં લાવ્યો અને પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે એક બાજુએ 6 હાથ પહોળું અને બીજી બાજુએ 6 હાથ પહોળું હતું. પ્રવેશદ્વારની પહોળાઈ 10 હાથ હતી. દિવાલની દરેક બાજુ 5 હાથ લાંબી હતી. તેણે લંબાઈ માપી તો 40 હાથ હતી અને પહોળાઈ 20 હાથ હતી. પછી તે અંદરના ભાગમાં ગયો એટલે પવિત્ર સ્થાનમાં ગયો. તેણે પ્રવેશદ્વારના સ્તંભો માપ્યા. તે દરેક 2 હાથ હતા. પ્રવેશદ્વાર 6 હાથ પહોળો હતો. તેની બંને તરફની દિવાલ 7 હાથ પહોળી હતી. પછી તેણે તેના ઓરડાની લંબાઈ માપી તો તે 20 હાથ હતી અને તેની પહોળાઈ પણ 20 હાથ હતી. પછી તેણે મને કહ્યું, આ પવિત્રતાથી પવિત્ર સ્થાન છે. ત્યાર પછી તેણે સભાસ્થાનની દિવાલની જાડાઈ માપી તો તે 6 હાથ હતી. તેની ચારે બાજુના ઓરડાની પહોળાઈ 4 હાથ હતી. તે ઓરડીઓ હારબંધ એમ 30 હતી. તેમના 3 માળ હતા. ચારે બાજુ ઓરડીઓને માટે સભાસ્થાનની જે દિવાલ હતી તે તેની અંદર ઘૂસેલી હતી, એ માટે કે તેમના પર તેનો આધાર રહે અને સભાસ્થાનની દિવાલ પર તેમનો આધાર ન રહે. ઓરડીની ચારે બાજુની દિવાલ જેમ જેમ ઊંચી થતી તેમ તેમ વધારે પહોળી થતી હતી. સભાસ્થાન જેમ જેમ ઊંચું થતું તેમ તેમ પહોળું થતું હતું. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઈ શકાતું હતું. મેં જોયું કે સભાસ્થાનની ચારે બાજુ ઊંચો ઓટલો હતો. ઓરડીઓના પાયાની ઊંચાઈનું માપ 6 હાથ હતું. આ ઓરડીઓની બહારની દિવાલ 5 હાથ હતી. જે જગા ખુલ્લી પડી રહેતી હતી તે સભાસ્થાનની આજુબાજુની ઓરડીઓ હતી. આ ઓરડીઓની તથા યાજકોની ઓરડીઓ વચ્ચે સભાસ્થાનની ચારે બાજુ 20 હાથ પહોળી ખુલ્લી જગ્યા હતી. ઓરડીઓના બાકી રહેલા બારણા ઓટલા તરફ હતા, એટલે એક બારણું ઉત્તર તરફ અને બીજું દક્ષિણ તરફ, અને ફાજલ પડેલી જગ્યાની પહોળાઈ ચોતરફ 5 હાથ હતી. અલગ જગાની સામેની ઇમારત જે પશ્ચિમ દિશા તરફ હતી તે 70 હાથ પહોળી હતી. તે ઇમારતની ચોતરફની ઓસરી 5 હાથ હતી. તેની લંબાઈ 90 હાથની હતી. તે માણસે સભાસ્થાનનું માપ લીધું. તે 100 હાથ લાંબુ હતું અને અલગ જગા. તેની દિવાલ અને આંગણાનું માપ પણ 100 હાથ લાંબુ હતું. વળી મંદિરમાં મોખરાની તથા પૂર્વ તરફ અલગ અલગ જગાની પહોળાઈ 100 હાથ હતી. પછી તેણે પવિત્ર સ્થાનની પાછળની ઇમારતની લંબાઈ માપી. તેની આ બાજુની તથા બીજી બાજુની ઓસરી માપી તો તે 100 હાથ હતી. પવિત્ર સ્થાન તથા દ્વાર મંડપ, અંદરની દિવાલો, બારીઓ તથા પરસાળની સામેના અને ઓસરીના 3 માળ તે ચારે બાજુ જમીનથી તે બારીઓ સુધી તકતીઓ જડેલી હતી. બારીઓ ઢાંકેલી હતી. પવિત્ર સ્થાનના પ્રવેશદ્વાર પર અને તેની ચારે બાજુની દિવાલ પર કરુબો તથા ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. પાટિયા ખજૂરીના વૃક્ષો તથા કરુબોથી શણગારેલા હતા. દરેક કરુબ વચ્ચે એક એક ખજૂરીનું વૃક્ષ હતું અને દરેક કરુબને 2 મુખ હતા. માણસનું મુખ એક બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું અને જુવાન સિંહનું મુખ બીજી બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું. આખું ઘર ચારે બાજુ શણગારેલું હતું. જમીનથી તે બારણાના ઉપર સુધી સભાસ્થાનની દિવાલો ઉપર કરુબો તથા ખજૂરીના વૃક્ષો શણગારેલા હતા. પવિત્ર સ્થાનના બારણાની બારસાખો ચોરસ હતી અને તેઓ બધા દેખાવમાં એક જેવા હતા. પરમ પવિત્ર સ્થાનમાં લાકડાની વેદી હતી. તે દરેક બાજુથી 3 હાથ ઊંચી અને 2 હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું તથા તેના ચોકઠા લાકડાના બનેલા હતા. તે માણસે મને કહ્યું, આ યહોવાની હજૂરની મેજ છે. પવિત્ર સ્થાન તથા પરમ પવિત્ર સ્થાનને 2 બારણા હતા. પ્રત્યેક બારણાને 2 કમાડ હતા, 2 ફરતા કમાડ હતા. એક બારણાને 2 કમાડ, બીજા બારણાને પણ 2. પવિત્ર સ્થાનના દરવાજા પર જેમ દિવાલો પર કોતરેલા હતા તેમ કરુબો તથા ખજૂરીઓ કોતરેલા હતા. ઓસરીની આગળની બાજુએ લાકડાના જાડા ભારોટ્યા હતા. તે ઓસરીની બંને બાજુએ બારીઓ હતી અને બંને તરફ ખજૂરી વૃક્ષની કોતરણી હતી. સભાસ્થાનની બાજુની ઓડીઓ પર પણ જાડા ભારોટ્યા હતા.